તારીખ 6/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 397 અને 398 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 125
તેનાથી ઉતરતી કે તેનાથી ચડતી દિશાની વાત હો અથવા તો આગમની કોઈ પણ વાત હો, સિદ્ધાંતની કોઈ પણ વાત હો, પણ એ વિષયમાં પોતાનો અભિપ્રાય આપતા, અભિપ્રાય વ્યક્ત કરતા, એ વિષયમાં બીજાને કાંઈ કહેતા, અધીરે જ ક્યાંય નહીં થવી જોઈએ, અથવા તોડીને બોલવું જોઈએ, સમજીને બોલવું જોઈએ, અને એ પ્રકારનો જ્યારે જીવ વિચાર કરે છે ત્યારે પહેલી દશા એ આવે છે કે આ બોલવા માટેની પોતાની પરિપક્વતા છે કે કેમ એનો વિચાર આવે છે મુક્ષુ જીવને, અને ત્યારે એને એમ થાય છે કે હું મૌન રહું તે વધારે સારું છે. એવું અનેક વાર મૌનપણાનો વિકલ્પ આવીને બોલવાની પ્રવૃત્તિ ન થાય અને સમજણમાં પરિપક્વતા ઘણી આવ્યા પછી કાંઈ પણ કહેવાનું થાય ત્યારે સાચું બોલાય છે, ત્યારે ખરેખર એ વિષયને અનુકૂળ બોલાય છે, અને એ પહેલા અયોગ્ય ભૂમિકામાં, અપરિપક્વ ભૂમિકામાં ઉતાવળે નિર્ણય લેવાય છે, એમાં પોતાના આત્માને જ વધારે નુકસાન છે. રોકવી જરૂરી છે. અનાદિકાળથી જેટલી વિપરીતતાઓ ચાલી આવે છે એ બધી છોડવા માટેનો આ માર્ગ છે, અને એવી અભિલાષાથી, એવી ભાવનાથી આ સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિ છે, એ સત્સંગ છે. બીજું કે લોકમાં જૈનાગમનો વિષય પ્રસિદ્ધ નથી. લોકો આ સિદ્ધાંતોને અને આ પ્રકારે વસ્તુ સ્વરૂપના ઉપદેશને જાણતા નથી, એટલે અજાણ્યા માણસો પાસે પણ પોતે જાણે છે એવું વ્યક્ત કરવા માટે પણ ગમે ત્યાં આ વાત બોલવા જેવી નથી. ગુરુદેવ શ્રી કહેતા કે આ કોઈ શાકભાજીની ફેરી કરવા નીકળીએ એવી પરિસ્થિતિ નથી કે ભાઈ રીંગણા 2 રૂપિયા કિલો છે, ટમેટા 4 રૂપિયા કિલો છે, કોઈને લેવા હોય તો. આ એક કિંમતી જવેરાતનો વિષય છે, અને એ તો એના ખરીદનાર, એના સાચા ગ્રાહક આવે ત્યારે એનું મૂલ્ય એની સાથે કરવા જેવું છે, બાકી કોઈ શેરીએ શેરીએ વેચવા જેવો આ વિષય નથી. એ દ્રષ્ટિએ પણ છેલ્લે એ કહ્યું, જો વધારે શું કહીએ કે એક અક્ષર બોલતા, છેલ્લા પહેલા પેરેગ્રાફની છેલ્લી લીટી છે 3, એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણા એ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. બોલવાની અંદરથી પ્રેરણા થાય, બોલવા માટેની પ્રકૃતિ જોર કરે, પણ વાણી મૌનપણાને જ્યારે ભજે એટલો કંટ્રોલ આવે પોતાને, અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં, એવું મૌનપણું વારંવાર થઈ જાય એ પહેલાં જીવને એક અક્ષર સાચું બોલાય, સત્ય બોલાય એવું બનવું અશક્ય છે. એ બોલી નાખશે પણ એમની કોઈ વાત સાચી હશે નહીં, અથવા તો સાચું એ એના માટે સાચું નથી, પોતાના માટે, બોલનાર માટે સાચું નથી. પોપટ બોલે છે 2 ને 2 4, એને ખબર નથી કે આ ગણિતનો વિષય છે કે આ મરચું રીંગણાની વાત ચાલે છે. એને તો મરચું ને રીંગણા ખવડાવતા હોય, તેમ બોલે પોપટ કે રામ રામ, એને ખબર નથી કે રામ રીંગણું છે કે રામ ભગવાન છે, એને કાંઈ ખબર નથી. એવી પરિસ્થિતિમાં જીવ બોલે છે એ રીતે બોલવા જેવું નથી. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. આવી એક ભૂમિકામાંથી પસાર થઈને બોલવાનું પછી બને, એ પહેલા બોલવાનું ન બને, એવો જે એવી જે શિક્ષા છે એમાં સંદેહ કરવા જેવો નથી, સંદેહને યોગ્ય નથી. એ વધારે સારું છે. એ પહેલા જિજ્ઞાસામાં રહેવું પોતે ઊભો છે. ખરેખર જ્ઞાન દશા પ્રાપ્ત થયા પહેલા વસ્તુના સ્વરૂપનું અનુભવ જ્ઞાન નહીં હોવાને લીધે ખરેખર જ્ઞાન નથી. જે જાણ્યું છે એ કઈ જ્ઞાન નથી, જાણવા મળ્યું છે એ કઈ જ્ઞાન નથી, એ તો માહિતી છે, ઇન્ફોર્મેશન છે. તો એ વિષયની અંદર પોતે જિજ્ઞાસા મારે અનુભવ પ્રાપ્ત કરે ત્યાં સુધી એ વધારે યોગ્ય છે. એ ખોટું જ બોલે છે, સાચું એક અક્ષર એમ કે છે, એક અક્ષર સત્ય બોલવાય એમ બનવું અશક્ય છે. એક અક્ષર એનો સાચો નથી એમ કે છે, શબ્દ નહીં, વાક્ય નહીં, વાત નહીં, એક અક્ષર એનો સાચો નથી એમ કે છે. મૂળમાંથી કાઢી નાખે છે શ્રીમદજી, એવી વાત છે. નુકસાન કરે છે, પોતાને નુકસાન કરે છે. જે અંદર ઉતારવાની ચીજ છે એ અંદર ઉતરવી બંધ થઈ જાય છે. સીધી સાંભળ્યું છે એ બહાર નીકળવા માંડે છે, સાંભળ્યું છે વાંચ્યું છે એ બહાર નીકળવા માંડે છે. જે ચીજ અંદર ઉતારવાની છે દ્રષ્ટિ બરાબર ચોખ્ખી હોય તો દીવાની જરૂર નથી. બરાબર છે, દ્રષ્ટિ સાફ હોય, નિર્મળ હોય તો દીવાની જરૂર નથી. રાત્રે જોઈ શકે છે કે નહીં, બિલ્લી છે, બળદ છે, ઘોડ છે, જરૂર નથી. ખરેખર દ્રષ્ટિ સાફ હોય તો જરૂર નથી. એટલે જ્ઞાનીઓને એનો અર્થ એમ છે કે જ્ઞાનીઓની દ્રષ્ટિ નિર્મળ છે તો એને આગમ વાંચવાનું બંધન નથી. લીધું રાજમલજીએ, શાસ્ત્ર ભણવાની એને અટક નથી, એને બંધન નથી કે રોજ સ્વાધ્યાય કરે છે કે નથી કરતા. જ્ઞાની જો રોજ સ્વાધ્યાય કરતા હોય તો જ્ઞાની, ને ન કરતા હોય તો જ્ઞાની નહીં. એ વાત બરાબર નથી. એટલે એમને બંધન નથી, કેમ કે એમની પાસે દ્રષ્ટિ છે. એને દીવાની જરૂર નથી. આગમ દીવો જરૂર છે પણ એને દીવાની જરૂર નથી. આગમના પારંગત થઈ ગયા છે, બારે અંગનો સાર અનુભવમાં સંઘરીને બેઠા છે, એને જરૂર નથી. અથવા સમજવા માટે ચર્ચા કરે, સમજાવવા માટે નહીં, કે પોતાને જાણપણું છે બતાવવા માટે નહીં. સમજવા માટે આપસમાં ચર્ચા કરે, એનો પ્રતિબંધ નથી. બીજાને સમજાવવા ઉતાવળા થાય કે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવા ઉતાવળા થાય, એ વસ્તુ યોગ્ય નથી. ચર્ચા પૃચ્છા વાંચના એ કરવાનો કોઈ પ્રતિબંધ નથી. એ તો સત્સંગ કર્તવ્ય છે, એ પ્રકારે તો સત્સંગ કર્તવ્ય છે. એટલે ખરેખર તીર્થંકર એમના જીવનમાં ઈચ્છાપૂર્વક ક્યારે પણ ઉપદેશ આપતા નથી. ઉપદેશનો રાગ એમને ઈચ્છાપૂર્વકનો જે છે એમાં પ્રવૃત્તિ નથી. રાગ કદાચ થતો હોય તો પ્રવૃત્તિ, છતાં વચ્ચેનો છેલ્લા ભાવનો કાળ એવો છે કે એનો ઉદય આવશે કેવળ જ્ઞાન પછી. કેવળ જ્ઞાન થયા પછી એ પ્રકૃતિ ઉદિત થશે, એ પહેલા ઉદિત નહીં થાય. ભાષા વર્ગણાનો યોગ થાય એવી, એટલે ભાષા વર્ગણા નથી. કોને હા કેવળ જ્ઞાન થયા પછી, વિતરાગ થયા પછી ઈચ્છાનો એક અંશ નથી હોતો, કોઈ અંશે વિતરાગ ને ઈચ્છા નથી હોતી. ઈચ્છા પોતે રાગ સ્વરૂપ છે, અને વિતરાગ થયા છે અને રાગ છે એ વાત તો સ્વપ્ને પણ વિચારવા જેવી નથી. એટલે એમને બિલકુલ દેશના આપવાની ઈચ્છા નથી હોતી. પોતે એ કરુણા ભાવ એવો નથી, કહેવાય છે કરુણા ભાવ, પણ પોતે નિરવશેષપણે અંતર્મુખ શુક્લ ધ્યાનમાં બિરાજમાન હોય છે. ધ્યાનસ્થ દશામાં કોઈ પ્રવૃત્તિ છદ્વસ્ત પણ ન કરે, તીર્થંકરનો કે કેવળીનો તો પ્રશ્ન જ નથી. 13મા ગુણસ્થાને હજી શુક્લ ધ્યાન વર્તે છે, અને એ જ્ઞાન એટલું પ્રગાઢ, એ ધ્યાન એટલું પ્રગાઢ ધ્યાન છે કે એક અંશ પણ પરિણામ બહાર જતું નથી. બુદ્ધિપૂર્વકનું કે અબુદ્ધિપૂર્વકનું, મન ખલાસ થઈ ગયું છે એટલે પ્રશ્ન જ નથી. મન જેમ દેહનું ખોખું છે, પાંચ ઇન્દ્રિયનું, એમ મનનું ખોખું થઈ ગયું, મનમાં ઉપયોગ જાતો નથી. પણ વાતાવરણમાં એક ધ્વનિ ઉત્પન્ન થાય છે, ભાષા વર્ગણાની, એમના પૂર્વ કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. શું હોઠ બંધ રહે છે, છદમસ્તની જેમ હોઠ ફફડાવીને, જીભ ચલાવીને કે ગળું ચાલે કે કોઈ શરીરના પરમાણુનો, એ રીતે યોગ નથી એમને. એમના આખા શરીરના પરમાણુનો પૂરેપૂરા યોગ છે. છદમસ્તને જે ખાલી અમુક જે સ્વરપેટીથી માંડીને મુખના જે અવયવો ને ગળાના અવયવો નિમિત્ત પડે છે એવું તીર્થંકરને નથી. એમનું આખું શરીર એ દિવ્ય ધ્વનિમાં નિમિત્ત છે. ત્યાંથી જેમ એક વંટોળ ઉઠે કેન્દ્ર સ્થાનમાંથી, એમ એક વાતાવરણની અંદર ઓમકાર ધ્વનિ છૂટે છે. ભગવાન ધ્યાનસ્થ હોય છે એમાં એમને બિલકુલ કોઈની સાથે વાતચીત કરવી, અરે આંખ ઊંચી કરીને કોઈ શ્રોતાની સામે જોવું, એટલું પણ ભગવાનની પ્રવૃત્તિમાં થતું નથી. એમની પ્રવૃત્તિ તો નિરવશેષ ધ્યાનસ્થ અવસ્થામાં છે, પરિપૂર્ણ ધ્યાનમાં લીન જ રહે છે, અને એમ જ ઓમકાર ધ્વનિ જે ચાલે છે એમાં બધા જ જીવો પોતપોતાની ભાષામાં સમજી જાય છે. સદમસ્ત અવસ્થામાં પરિષદ હોય છે, કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ પરિષદ નથી હોતા. છદમસ્ત અવસ્થામાં જે કાંઈ બન્યું હોય, છદમસ્ત હોય ત્યાં સુધી, 12મા ગુણસ્થાન સુધી એ વાત શક્ય છે, ત્યારે પોતે સ્વરૂપમાં લીન થઈ જાય છે. ખ્યાલ આવે તો પણ સ્વરૂપમાં એ વખતે છદમસ્ત છે એ મનથી છૂટા પડી શકે, આ મારી શકે. એમાં બે પ્રકારની પરિસ્થિતિ છે, કોઈ વિચારની દ્રઢતામાં પણ સહનશીલતા રાખી શકે છે, અને એક બીજો પ્રકાર છે વિતરાગ ભાવનો. વિતરાગ ભાવમાં લીન થઈને, આત્મ સ્વરૂપમાં લીન થઈને, વિતરાગી સ્વસ્વરૂપમાં લીન થઈને જે કાંઈ પણ પ્રકારનો ઉપસર્ગ પરિષણનો પ્રતિકાર કરવાનો વિચાર સુદ્ધા, વિકલ્પ સુદ્ધા ઉત્પન્ન થાય તેને પરિષહ જય કહે છે, એને ઉપસર્ગ જય કહેવામાં આવે છે. અને એ વિતરાગી મુનિ દશામાં, વિતરાગી મુનિ મહાત્માઓની એ પદ્ધતિ છે ચારિત્રની, એવું એમને, એને તપ કહે છે, એને ચારિત્ર કહે છે, એને જે પાંચ વિદા છે, જ્ઞાનાચાર, શ્રદ્ધાચાર, એને ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર પણ એને કહેવામાં આવે છે. એ ત્રણે આચાર એમાં મળે છે, પુરુષાર્થ એટલો છે. અને કોઈ અજ્ઞાની જીવ પણ મનની મક્કમતાથી પણ એવી સહનશીલતા રાખી શકે છે. અને આ લડે છે ને, લડાઈની અંદર ધડ જુદું પડી જાય તો લડે છે કે ને, માથું જુદું પડી જાય ને, ધડને માથું જુદું હોય તો લડે છે. તો એ મનની મક્કમતાનો સવાલ છે. ત્યાં તીવ્ર રાગને વશ, તીવ્ર દ્વેષને વશ, તીવ્ર કષાયને વશ જીવ આત્મહત્યા પણ કરે છે, સળગે છે કે નહીં, લોકો કાસ્લેટ છાંટીને બાયો ઘણી બળે છે કે નહીં, તો એ કશાય ને વસ કરે છે, એમાં કોઈ ઉપસર્ગ જય છે, પરિસર જય છે કે સહનશીલતા છે એમ નથી, પણ એ કશાયના આવેગમાં પણ એવું થઈ શકે છે. જો કશાયના આવેગમાં એટલું થઈ શકતું હોય તો નિષ્કષાય ભાવમાં તો ઘણી તાકાત છે ને, ઘણી શક્તિ છે, એમાં તો થઈ શકે એ કોઈ મોટી વાત નથી, કોઈ નવી વાત નથી, એટલી વાત છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ તીર્થંકર દેશના આપે, એ પહેલા ન આપે. એક છે કે કોઈ તીર્થંકર દેવ સમોતરણમાં વ્યક્તિગત ઉપદેશ કોઈને નથી આપતા, ન તો ગણધરને આપે છે કે ન તો એક્સ વાય ઝેડ કોઈને આપે છે. એમની ધર્મસભા જેને સમોસરણ કહે છે, પરસદા કહે છે, એ પરસદાની અંદર લાખો કરોડો જીવ હોય છે. 12 યોજનની ત્રિજ્યામાં કેટલા હોય છે? કરોડો જીવ હોય છે. અત્યારે તો હિન્દુસ્તાનમાં કરોડો માતા નથી, પણ એવો એક અતિશય હોય છે, ક્ષેત્ર અતિશય હોય છે, અને એની અંદર ઘણા જીવો હોય છે. દરેકને પોતપોતાની યોગ્યતા અનુસાર, પોતાના પ્રશ્નનો, પોતાની સમજણની ભૂમિકા અનુસારનો ઉપદેશ મળી રહે છે, એટલી વાત છે. મુનિરાજને મુનિરાજને યોગ્ય ઊંચી કુટીનો ઉપદેશ મળે છે, કોઈ મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનો ઉપદેશ મળે છે, તો કોઈ સમ્યક દ્રષ્ટિને પોતાના મોક્ષ માર્ગની અંદર ચારિત્રમાં પ્રવેશ કરવાનો ઉપદેશ મળે છે. એ તો લબ્ધિ છે ને, એક તીર્થંકરના ઉદયમાં એટલી લબ્ધિ છે, એને અતિશય કહે છે. એ કોઈ ભૌતિક વિજ્ઞાનનો વિષય નથી, પણ એક રિદ્ધિ સિદ્ધિ જેને કહેવામાં આવે છે, એવી રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત છે ભગવાન. એટલે 34 અતિશય એવા હોય છે કે જે એક ઓમકાર ધ્વનિમાં 700 ભાષાની અંદર બધા જીવો સમજે છે એમ કહેવાય છે. અરે તિર્યંચ પણ એની ભાષામાં સમજે. મનુષ્યને દેવને તો ઠીક છે, અક્ષરાત્મક વાણી છે, પણ તિર્યંચોને અક્ષરાત્મક વાણી નથી, એને તો આ ભરવાડ બોલે છે, એવી રીતે અનક્ષરાત્મક એને અવાજ કરે ત્યારે એની એની સેન્સમાં એ સમજે છે. પાણી પ્રતપાતી વખતે, બોલાવતી વખતે, કાઢતી વખતે, આપણે ડચકારો કરીએ છીએ ને, ગાયને ગાયને કાઢી હોય તો નીકળી જાય નીકળી જાય એમ ન કરીએ, ચાલતી જાય એમ ન કરીએ, ડચકારો કરે, ડચ ડચ કરે એટલે નીકળી જાય, કેમ કે એની એવી ભાષા છે. તો એ બધા પોતપોતાની ભાષામાં સમજે છે, અને ત્યાં માઇકના દોરડા ગોઠવવાની જરૂર નથી. 12 યોજનમાં છેલ્લી હરોળમાં બેઠેલો જીવ જેટલું સાંભળે છે એટલું જ પહેલી હરોળમાં બેઠેલો દેવનો જીવ સાંભળે છે. અને પહેલી હરોળમાં બેઠો છે એને કોઈ વધારે પડતો અવાજ આવી જાય ને, એને કોઈ જેમ અત્યારે માઇકમાં શું છે, નજીક બેઠા હોય એને કાનમાં વાગે એની કર્કશતા, અને દૂર બેઠા હોય એને કાન માંડવો પડે, ત્યાં એવું નથી. ત્યાં તો બધાને એક જ સરખો સંભળાય, પહેલો બેઠો હોય, વચમાં પહેલો બેઠો હોય, છેલ્લો બેઠો હોય, એ બધા અતિશયો છે. ત્યાં કોઈ દોડા ફોડા ગોઠવવાની જરૂર પડતી નથી. તેમ ભગવાનના દર્શન પણ એવી રીતે બધાને થાય છે, એટલે ત્યાં કોઈ ગળદી કરીને આગળ બેસવા માટેનો કોઈ ધમાધમ કરતા નથી. ચારે બાજુથી અથવા કોઈ પણ ડિગ્રીના એંગલ ઉપરથી, ચારે બાજુનો અર્થ આપણે તો શું છે કે પ્રતિમાની સ્થાપનામાં આપણી મર્યાદા છે કે 4 પ્રતિમા, 6 પ્રતિમા, 8 પ્રતિમા ગમે એટલી ગોઠવીએ, બહુ બધો 4 ગોઠવવાનો આપણે રિવાજ છે, પદ્ધતિ છે, રૂઢિ છે. પણ ત્યાં તો કોઈ પણ એંગલથી જુઓ, તમે ખૂણાના એંગલથી, કોઈ પણ ખૂણાના એંગલથી જુઓ, કોઈ પણ ડિગ્રીના એંગલ, તમને એમ જ લાગે કે ભગવાન બિલકુલ મારી સન્મુખ છે. અહીંયા સન્મુખ લાગે, અહીંયા સન્મુખ લાગે, અહીંયા લાગે, અહીંયા લાગે, અહીંયા બધાને પોતાને એકદમ સ્ટ્રેટ વેમાં લાગે, અને સ્પષ્ટ દર્શન થાય. દૂર બેઠો હોય એને ઝાંખા દર્શન થાય, નજીક બેઠો હોય એને વધારે સારા દર્શન થાય એવું પણ નહીં. એટલું તેજસ્વી શરીર હોય છે કે કોઈને આછા પાતળા દર્શન થતા નથી. એટલે કોઈને આપણે જેમ સોનગઢમાં ધમાધમ કરીએ છીએ એવી કોઈ ત્યાં ધમાધમ થતી નથી. સમસરણમાં જ્યાં સિદ્ધાલયમાં સમશ્રેણીએ બિરાજમાન છે. પંચકલ્યાણકનો સવાલ નથી, ખાલી નિર્વાણ કલ્યાણક, એ નિર્વાણ કલ્યાણક પૂરતું છે. ત્યાંથી નિર્વાણ પધારે છે ત્યાં સમશ્રેણીએ બિલકુલ ઉપર બિરાજે છે. બીજું કે એ એક નજીકના ઇતિહાસનો વિષય, એની પ્રત્યક્ષતા પરોક્ષતા બહુ દૂર નહીં હોવાને લીધે સીધી અસર કરે છે. બાકી આખું મનુષ્ય ક્ષેત્ર જ તીર્થ છે. મનુષ્ય ક્ષેત્રના સર્વ પ્રદેશેથી અનંત સિદ્ધો થયેલા છે, અનંતા સિદ્ધો થયેલા છે. આ જગ્યાએથી અનંતા સિદ્ધો થયા છે, અહીંયાથી 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 બધેથી અનંતા સિદ્ધો થયેલા છે. પણ એ અનાદિકાળનો ઇતિહાસ છે. છેલ્લા ઇતિહાસ પ્રમાણે જે પુરાણ પુરુષો ઐતિહાસિક પુરુષો હોય છે એની ગાથા અનુસાર, જીવન ગાથા અનુસાર એના સ્થળ વિદ્યમાન હોય છે. અને એ વિદ્યમાન અનુસાર એની ભાવના જરા નજીકની પ્રત્યક્ષતાના હિસાબે વિશેષ થાય છે, એટલે એને તીર્થસ્થાન એવું નામ આપવામાં આવે છે. પણ આ આખું અઢુદ્વીપ એ બરાબર સિદ્ધાલયની જેટલું જ માપનું છે, સિદ્ધશિલાના માપનું છે. અને આખી સિદ્ધશિલા ખીચો ખીચ અનંતા સિદ્ધોથી ભરેલી છે. કોઈ ક્ષેત્રમાં સિદ્ધશિલામાં અનંતા સિદ્ધો નથી એવું એક પણ પોઈન્ટ જેટલી જગ્યા ખાલી નથી. એટલે બધા સમશ્રેણીએ ગયેલા છે. મને તો પુરાણોનો વિષયની મને બહુ ખબર નથી, હું થોડો અજાણ્યો છું એ વિષયથી, પુરાણો બહુ વાંચ્યા નથી. એને નવું કર્મ બંધન થાય છે, એને નવું કર્મ બંધન થાય છે. રાગથી કરે, તીવ્ર રાગથી, તો એને તે રાગ અનુસાર કર્મ બંધાય. તીવ્ર દ્વેષથી કરે તો દ્વેષ અનુસાર કર્મ બંધન, લડતા લડતા માનો કે સહન કરે છે, કાપડે દુઃખ ઉડી જાય તો એને દ્વેષનું બંધન થાય છે. વિતરાગ ભાવથી જે સહન કરવામાં આવે છે એમાં નિર્જરા થાય છે, એટલો ફેર છે. એકમાં બંધન થાય છે, એકમાં નિર્જરા થાય છે, એટલો ફરક છે, ઉલટો સુલટો ફરક છે. બહારની ક્રિયા સરખી છે સહન કરવાની, એકમાં નિર્જરા થાય, એકમાં બંધન થાય, એટલો ફેર છે. બંધન થાય એમાં નુકસાન નહીં તો બીજું શું લાભ છે. ચાલતો વિષય લઈએ, વિષયાંતર બહુ નહીં કરું, પ્રશ્નોમાં એ ખ્યાલ રાખો કે ચાલતા વિષયથી છોડીને બીજા વિષયના પ્રશ્નો ઉપર નહીં જવું. તીર્થંકર પણ, તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે. ઉપર જે અમે વાત કરી એ ભગવાન તીર્થંકરનો ઉદ્દેશ અનુસાર છે, એમના ઉદ્દેશમાં પણ એ વાત છે જે અમે ઉપર કહી તે, અને તેના આગમમાં પણ હાલ છે આ વાત એમ જાણવામાં છે. અમે જાણીએ છીએ કદાપિ આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં. હવે પોતે આગળ ચાલીને વાત કરે છે, શાસ્ત્ર સંજ્ઞા તોડવા માટે વાત છે મુમુક્ષુ જીવની. કદાપિ આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જીનાગમ જ છે એમ તમારે જાણવું એમ કહે છે. શું કહેવું છે કે કેટલાક જીવોને એવી શાસ્ત્ર સંજ્ઞા હોય છે કે શ્રી ગુરુની જ્ઞાનીઓની વાત આગમમાં છે કે નહીં, આગમમાં એનું વિધાન છે કે નહીં, આગમમાં એનો ઉલ્લેખ છે કે નહીં એનો આગ્રહ રાખે છે. તો એ શાસ્ત્ર સંજ્ઞા છે એવો આગ્રહ કર્તવ્ય નથી મુમુક્ષુએ. જ્ઞાનીએ કહ્યું તે જ આગમ છે, જ્ઞાની પોતે જીવંત આગમ છે અને એમની વાણી એ સ્વયં જ આગમ છે, એ જીનવાણી જ છે. એમ સમજીને એને સંમત કરવી, પણ એમની વાણી નીકળ્યા પછી આગમમાં ઉલ્લેખ એનો છે કે નહીં એવી ચેષ્ટા કરવી એ એક અજ્ઞાન ભરેલી અને અધૂરી સમજણની ચેષ્ટા છે. એને ખબર નથી કે જ્ઞાનીની વાણી શું છે, એને ખબર નથી કે જ્ઞાની શું છે, બેમાંથી એકે એને ખબર નથી. આ દર્શન એ તો શાસ્ત્ર સંઘના લોકસંઘના બધું તીવ્ર દર્શન હોવાનું કારણ છે. એમાં એને પ્રગટપણે જ્ઞાની ઉપર વિશ્વાસ નથી એમ એનો અર્થ થાય છે. એટલે દર્શન હોવાનું કારણ છે, જ્ઞાનીનો અનાદર છે, અભિનય છે, બધું છે. શું કહે છે કે કદાપ આ તો આગમમાં છે અમે કહીએ છીએ વાત, પણ આગમ વિશે એવી વાત ન હોય તો પણ અમે તમને કહીએ છીએ કે આગમ છે ને જિનાગમ છે. એટલું તો આગળ એક વખત પરીક્ષા કરે છે કે આવી રીતે તમારી તૈયારી છે, તમે જો આ રીતે તૈયાર હો તો મારે આ વાત કરવી છે, નહીં તો મારે આ વાત કરવી નથી, એમ કરીને એક પત્ર આવી ગયો. શું છે ડાબા હાથ બાજુ નીચેમાં છે ક્યાંક, કેટલા તો કર્યા છે એમ, તો કેવું છે એમ કરી. બરાબર 373 દાર્શીભાઈ છે, દાર્શીભાઈ તથા નવલચંદભાઈ ને લખેલું છે. છેલ્લે થી બીજો પેરેગ્રાફ, ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ સર્વ થકી, એ બધા કરતા, સર્વ થકી એટલે એ બધા કરતા, એથી આગળ જઈને અમે વાત કરીએ છીએ એમ કે છે. તમે ધ્યાન કરતા હો, જપ કરતા હો, તપ કરતા હો, ગમે તે ક્રિયા કરતા હો, એ કરતા અમે જણાવેલું કોઈ વાક્ય, તમારી બધી ક્રિયા કરતા અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, અમારા વચન ઉપર તમને આટલું બહુમાન હોય કે અમારું વચન એક પરમ ફળનું કારણ છે, ધ્યાન કરતા, ક્રિયા કરતા, જપ કરતા, તપ કરતા, બીજી કોઈ ક્રિયા કરતા જો તમે પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછું એમ પોલું પોલું નહીં, અચુડચું થઈ જાય એમ નહીં, શિથિલપણે નહીં, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા ને શાસ્ત્ર સંજ્ઞા ઉપર ન જતી હોય તો, પાછો તમને લોકોનો વિચાર ન આવવો જોઈએ, લોકો આમ કહેશે તો મેં ક્રિયા છોડી દીધી, મને જ્ઞાનીએ કીધું મેં ક્રિયા છોડી દીધી, લોકો શું કહેશે, હે પહેલાં તો આટલા ઉપવાસ કરતા હતા, પહેલાં તો એકાસના કરતા હતા, પહેલાં તો બેસણા કરતા હતા, હવે તો કાંઈ કરતા નથી, પહેલાં તો સામાયિક કરતા હતા, હવે તો કાંઈ કરતા નથી, શું પહેલાં તો ઊંડું પાણી પીતા હતા, શું હવે બધું તમે બંધ કરી દીધું, આ શું કહેવાય, લોકો શું કહેશે. એવી લોક બુદ્ધિ લોક સંજ્ઞા ઉપર, શાસ્ત્ર સંજ્ઞા ઉપર કે આ વાત આગમમાં મેળ ખાય છે કે નહીં, શાસ્ત્રમાં આ વાત છે કે જ્ઞાની કહે છે, આપણે બેનું કોનું માનવું, કેમ કે શાસ્ત્ર તો આચાર્યોના રચેલા છે, જ્ઞાનીનું માનવું કે આચાર્યનું માનવું એ શાસ્ત્ર સંજ્ઞા છે. એવી બુદ્ધિ ન જતી હોય તો, અને કદાચ જાય તો, એટલે વિકલ્પ ઉઠે તો, તે ભ્રાંતિ વળી ગઈ છે એમ ધારતા હોતો કે મારી ભૂલ થઈ છે, ભ્રમણા થઈ મને, એટલી એટલી ભ્રમણા નહીં થવી જોઈએ, એમ ધારતા હતો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હતો. અમે જે વાક્ય કહીએ એમાં તમારે ઊંડે જવાની બહુ ધીરજ હોય તો, એના ઊંડાણમાં જવાની શાંતિ હોય તો લખવાની ઈચ્છા થાય છે તો લખું, નહીતર મારે લખવું નથી એમ કે છે. આટલી તૈયારી એમ કે છે, કેટલું બધું ખોયલું છે. આ તો ભલે ધારસીભાઈને પત્ર લખો, પણ કોઈ પણ મુમુક્ષુને જ્ઞાની પ્રત્યે આટલી આસ્થા આવ્યા વિના એને જ્ઞાનીનું વચન પરિણમે નહીં કે ફળે નહીં, આ નિયમ બધી વાત છે એમ કેવું છે. એ સિદ્ધાંતિક વાત છે. નું કારણ નથી એમ કહેવામાં અમને કોઈ અજ્ઞાન વર્તતું નથી. વિતરાગ ભાવે જ્ઞાન પ્રકાશમાં બેસીને આ શબ્દો નીકળી ગયા છે, માટે તમારે એ જે શબ્દો લખાઈ ગયા છે એ સેવવા યોગ્ય છે, એ પ્રમાણે અનુસરણ કરવા યોગ્ય છે એમ કહે છે. થોડા વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે અને ઘણા ટૂંકાણમાં તે લખ્યો છે, છતાં પોતે તો ટૂંકાણમાં લખી નાખ્યો છે એમ કહે છે. છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ, એટલે કે હજી મને કહેવાનો જે વિચાર છે એ કે હું અત્યારે એ વિચાર છોડી દઉં છું, અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્રે પરિસમાપ્ત કરવો પડે છે, અત્યારે આ પૂરો કરી દઉં છું પત્ર. આ પત્ર તમને તથા તમારા જેવા બીજા જે જે ભાઈઓનો પ્રસંગ છે તેમને પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે. પહેલો જે ભાગ દીધો છે એ ખાસ કરીને સ્મરણમાં રાખવા યોગ્ય છે. દોષ દ્રષ્ટિમાં છે, ભલામણ લખીએ છીએ કે તમારે બીજાના સમાગમમાં આવતી વખતે કેમ વર્તવું, એ ભાગ બે બે મુદ્દા લીધા ને, એક શાયિક સંકેતનો લીધો અને એક બીજા સાથે પરિચયમાં આવો ત્યારે તમારે કેમ વર્તવું. એ મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્રે ઉદય ગર્ભમાં સ્થિતિ એવી સમાધિ છે, અત્યારે સમાધિ છે પણ ઉદય ગર્ભમાં છે, હજી ઉદય ચાલુ છે, ઉદય હજી ચાલતો રહેશે, પણ છતાં અમે અમારી આત્મસમાધિમાં વર્તીએ છીએ. કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા પણ તરંગો, એટલે ત્યાં પ્રકરણને તરંગ કહ્યું છે, ગ્રંથને સાગર એવું નામ આપ્યું છે અને જે પ્રકરણ છે એને તરંગ એવું નામ આપ્યું છે. કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા, અન્ય મતિનો ગ્રંથ છે વિચાર સાગર, આ બાજુ ઉત્તર હિન્દુસ્તાનમાં દેરાદન બાજુ થઈ ગયા છે, મહાત્મા નિશ્ચલ દાસ કરીને એના કરતા છે, ઘણા વર્ષ પહેલા ગ્રંથ હાથમાં આવેલો છે, જોયેલો છે ગ્રંથ, આ બાજુ વળ્યા પહેલા જૈન દર્શન હાથમાં આવ્યા પહેલા આ ગ્રંથ છે. એ દ્રષ્ટિ, એ લોકોની દ્રષ્ટિએ ઘણા સૂક્ષ્મ તત્વનો વિષય વિચાર સાગરની અંદર ચાલ્યો છે, એટલે ઘણાને સમજાય છે, ઘણાને એ મતમાં પણ નથી સમજાતો, એવો જરા ગ્રંથ છે. નામ જ વિચાર સાગર આપ્યું છે, એટલે જીવના પરિણામમાં જે વિચારોનું આંદોલન ચાલે છે એ વિચારોમાં સ્થૂળ અને સૂક્ષ્મ એવા ઘણા વિચારો હોય છે, એમાં સૂક્ષ્મ વિચારોને પણ એમણે ઘણી ઘણી વાતો લખી છે, એટલે ઘણાને સમજાય છે, ઘણાને નથી સમજાય. કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણ સ્મરણ પૂર્વક યથા યોગ્ય લિખિત પ્રારબ્ધ દેહી, પ્રારબ્ધથી દેહ જેનો છે એવો, દેહ રાખવો છે કે છોડવો છે એ વિકલ્પ અમારે નથી, દેહ એના પ્રારબ્ધને લઈને છે. એ પત્ર ત્યાં પૂરો કર્યો છે. હા, પહેલો વહેલો આટલો વિસ્તાર વાળો પત્ર આવ્યો છે, જો કે હવે બધા પત્રો થોડા વિસ્તાર વાળા આવે છે. હા, એ 27 બોલનો છે, એ પત્ર ઘણો છે, અહીંથી થોડા થોડા પત્રોનો વિસ્તાર છે, એ પહેલા એમણે લગભગ વિસ્તાર નથી કર્યો, 24માં 25માં બહુ વિસ્તાર નથી, 23, 24, 25માં બહુ વિસ્તાર વાળા પત્ર નથી, પચીસમાં છેલ્લે છેલ્લે શ્રાવણ મહિનાથી કઈક વિસ્તારમાં છે. શ્રી સૌભાગ્યભાઈ 398 મો પત્ર છે. સ્વસ્ત્રી શ્રી સાયલા ગ્રામ શુભ સ્થાને સ્થિત પરમાર્થના અખંડ નિશ્ચયી આ એમના માટે સૌભાગ્યભાઈ માટે વિશેષણો વાપર્યા છે. નિષ્કામ સ્વરૂપ એવા પોતાનું વિશેષણ વાપર્યું છે. સંકલન કરતા એ વાત કર્યું છે નિષ્કામ સ્વરૂપના સ્મરણ વારંવાર સ્મરણ મુમુક્ષુ સ્મરણ રૂપ ઠીક એ પણ એનું છે સૌભાગ્યભાઈ ઉપરનું છે. અખંડ નિષ્કામ સ્વરૂપના વારંવાર સ્મરણ રૂપ એટલે તમે સ્મરણ કરવા યોગ્ય છો મુમુક્ષુઓને. મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય પરમ સરળ સરળતા ઘણી હતી એમ કહે. પરમ સરળ અને શાંત મૂર્તિ એવા શ્રી સૌભાગ્ય તેમના પ્રત્યે આટલા વિશેષણ લગાડ્યા છે. 25મા વર્ષને છેડે એમને ઘણો એમના પ્રત્યે સદભાવ વર્તે છે. એમના ગુણો પ્રત્યે એ દેખાઈ આવે છે. હા, 44 વર્ષ મોટા હતા. આ 25મા વર્ષ હતા ત્યારે પેલા 25, 44, 5, 49, 50, 20 69 વર્ષના હતા. આ 25ના વર્ષમાં હતા ત્યારે પેલા 69મા વર્ષમાં હતા વૃદ્ધ અવસ્થામાં. એના કરતા તે 69, 25, 4, 29, 4 વર્ષ 73 વર્ષે છેલ્લે તો પૂર્વ પુરુષાર્થ કર્યો છે. અને એ પણ માંદગીના બિછાને શરીર તદ્દન અશક્ત થઈ ગયું. શરીરમાં શક્તિ ક્ષીણ થઈ ગઈ અને આત્મામાં જોર થયું. બોલો, આત્માની શક્તિને શરીરની શક્તિને કાંઈ લેવા દેવા નથી. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે છે. એ પ્રગટ પુરાવો છે. વૃદ્ધાવસ્થામાં ધર્મનો પુરુષાર્થ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પુરુષાર્થ થાય છે અને તે મરણ પથારીએ પણ થાય છે એનો પુરાવો સૌભાગ્યભાઈ છે. જીવતો જાગતો એ પુરાવો છે કે જેણે મરણ પથારીએ પડીને પછી સમ્યક દર્શન લીધું. એ પહેલા નથી આવ્યું. છેલ્લા 18 દિવસ એ દશામાં છે. એ પહેલા આવી ગયા હતા, પછી ચ્યુત થયા હતા, પહેલા આવી ગયા હતા. પણ છતાંય જોશ સારું હતું. ભાવ પર્યંત એમને જોશ સારું હતું. હા, વેદ હા થઈ ગયું. હા, થઈ ગયેલું પછી ના ભાઈ ઘણા વર્ષ થયા. વર્ષો ત્યાર પછી ઘણા વર્ષ જીવ્યા છે. પણ જોર સારો, જોર સારો. એ વાત થઈ હતી ગુરુદેવ સાથે. શ્રી મોહમયી સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું પોતાના માટે વાત લખે છે. મોહમય એટલે મુંબઈ સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું. આ 100 વર્ષ પહેલા નગરી મોહમય લાગતી હતી, જેથી હજી ઘોડાગાડી જતી, હજી ટ્રામ નહોતી થઈ, કે બીજી કોઈ મોટરું નહોતી, તેથી એમને મોહમય નગરી લાગી છે. પુરુષાર્થનું કારણ છે, નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણ રૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથા યોગ્ય પ્રાપ્ત થાય, જેમાં પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવા તમ લિખિત 3 ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. છેલ્લો ક્યારે પત્ર લખ્યો? Thank you. શ્રાવણવદ દશમ 394 અને શ્રાવણવદ 14 છે. એ ગાળામાં તો ઘણા પત્રો એમને એમને લખી નાખ્યા છે. રોજ એક પત્ર લખે એમને, એકથી વધારે લખતા હશે એવું લાગે છે. એમને તો એવું હતું ને, આપણે જીવનની ચોપડી જ ખુલ્લી મૂકી દેવી જ્ઞાનીના ચરણમાં. એટલે રોજ જે પરિણામ થાય ને, જ્યારે લખવા જેવા લાગે માંડે લખવા બેવા, આમ વિચાર આવ્યો, આમ વિકલ્પ થયો, આવા પરિણામ થયા, આવા પરિણામ થયા. બહુ સરળ હતા એ તો તેમ કહે ને, પરમ સરળ છે, પરમ સરળ. એમ જેમાં ચોક્કસ વાત છે, પરમ સરળ થાય તો આત્મા પ્રાપ્ત થયા વિના રહે નહીં. અસરળતા એ જ અટકો છે, કારણ કે મિથ્યાત્માની પ્રકૃતિ જે માયાની છે. અસરળતા કયો કે માયા કયો, અને સરળતા કયો કે માયાનો ત્યાગ કયો. સીધી વાત છે, પ્રયત્ન કરવા જેવો છે. પ્રયત્ન કરતા કેટલું તાકાત પડે છે બીજી વાત છે, પણ પ્રયત્ન કરવા જેવો છે. જેમાં પ્રેમ ભક્તિ પ્રધાનપણે નિષ્કામ રહી છે, તમારા પત્રોની અંદર અમારા ઉપરનો અનુરાગ ભક્તિ મુખ્ય છે, એવા તમ લિખિત ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. સૌભાગ્યભાઈ જેટલી ભક્તિ બીજાઓને નહીં આવેલી, એનું કારણ કે સૌભાગ્યભાઈને ઓળખાણ થયેલો. બીજાઓને ઓળખાણ થયું છે, કોને ક્યારે થયું છે કહેવું મુશ્કેલ છે, પણ સૌભાગ્યભાઈ માટે એ શંકા પડે એવું નથી. આ જે પત્રો ઉપરથી ભૂતકાળના વિષયને સમજી શકાય એવી સ્પષ્ટ વાત છે, સમજી શકાય એવી સ્પષ્ટ વાત છે. ના ના, આવા વિશેષણ નથી લીધા, નહીં કોઈને. આત્માકાર સ્થિતિ અને ઉપાધિ જોગરૂપ કારણને લીધે, એ બે વાત હારવાર છે. એક બાજુ અંદરમાં આત્માકાર સ્થિતિ છે, બહારમાં વ્યાપાર આદિનો ઉપાધિ યોગ છે, તેવા કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. તમને પહોંચ લખી છે. અત્રે ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિ યોગ પણ વિશેષ રહ્યો છે. એમના કાકાજી સસરા હતા રેવાશંકરભાઈ, એમના મુંબઈની પેઢીમાં ભાગીદાર હતા, ઝવેરાતની પેઢીમાં. એટલે કોઈ સાથે કામ કરનારાની તબિયત બગડે એટલે કામનો બોજો બીજાને માથે આવી જાય એવી રીતે, એટલે વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિ યોગ પણ વિશેષ રહ્યો છે અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે. નહીંતર લગભગ એ ચોમાસાની અંદર મહિના બે મહિના વ્યવસાય વ્યવહારથી નિવૃત્ત થઈને કોઈ નિવૃત્તિ ક્ષેત્રે સ્થિતિ કરતા અને પોતે જ્ઞાન ધ્યાનમાં મુનિની જેમ રહેતા હતા. મુનિ જેમ જ્ઞાન ધ્યાનમાં રહે 24 કલાક, એવી રીતે જ્ઞાન ધ્યાનમાં રહેતા હતા. પણ આ ચોમાસામાં 25 સાલના, એટલે 1948ના ચોમાસામાં એ નથી નીકળી શક્યા, હજી પણ ઘણા વખત સુધી નહીં નીકળી શકે એવી એમની પરિસ્થિતિ છે. શું લગભગ 1.5 વર્ષ સુધી, આપણે જે ઇતિહાસ તાર્યો છે મીનુભાઈએ થોડી યાદી કરી છે, એમાં 1.5 વર્ષ સુધી શ્રીમદજી બહાર નથી નીકળ્યા. 24મા વર્ષે કારતક માક્ષરમાં વમાણિયા આદિ દેશ માર્યા પછી જે મુંબઈ પધાર્યા, તો લગભગ 1.5 વર્ષ સુધી બહાર નથી નીકળી શક્યા. માક્ષર કારતક માક્ષર આમાં છે, 25મા વર્ષના કારતક માક્ષરમાં છે, તેથી બીજા ચોમાસામાં લગભગ નીકળે છે એવું છે. 1.5 વર્ષ અહીં યાદી છે. ના ભાદરવા આસોમાં રાળજ અને વમાણિયા હતા, પછી 1948ના કારતક માક્ષરમાં પણ વમાણિયા મોરબીના આણંદ રહ્યા છે. એ રાળજ ભાદરવા આસો કારતક માક્ષર 3-4 મહિના દેશમાં છે 1948માં 25મા વર્ષ. પછી પોષ મહિનાથી જે મુંબઈ ગયા છે તે 1949ના ભાદરવામાં પેટલાદ ખંભાત આવ્યા છે ચરોતરમાં. લગભગ 1.5 વર્ષ સુધી એ વેપારમાંથી બહાર નથી નીકળી શક્યા. આ એમની જ્ઞાનીની આ દશા પરિસ્થિતિ થઈ છે આ કાળમાં. નહીતર નિવૃત્તિ જ હોય આવા પુરુષને તો, એમની સાધનાની નિવૃત્તિ જ હોય. કુદરત શું કરે છે, કુદરતની પાસે કોઈને હેરફેર કરવાનો અધિકાર નથી, છતાં સમાધિ છે એમ લખે છે. એટલા કામના દબાણ વચ્ચે પણ આત્માકાર સ્થિતિ છે એમ લખે છે. અમારે જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે, અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. તમ સંબંધી કેવો સમાગમ? નિષ્કામ સમાગમ એટલે એક આત્મહિતની ઈચ્છા સિવાય આ સત્સંગમાં બીજો કોઈ હેતુ નથી. શું અત્યારે તો ધર્મના ક્ષેત્રમાં લોકો ભેગા થાય, સત્સંગના બદલે રાજનીતિ ચાલવા માંડે, એ કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. નિષ્કામ સમાગમ કોઈ બીજા હેતુ એ હળવું મળવું નહીં પ્રાપ્ત થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલા તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી, દેખાતો નથી કે દિવાળી પહેલા અમે છૂટી શકીએ અહીંથી. તમ લિખિત કેટલાક પત્રોને વિશે જીવાદી સ્વભાવ અને પરભાવના કેટલાક પ્રશ્નો આવતા હતા. તમારા પત્રોમાં જીવનો સ્વભાવ અને પરભાવ સંબંધીના કેટલાક પ્રશ્નો આવતા હતા, તેનો પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી આ કામકાજના હિસાબે. બીજા પણ જિજ્ઞાસુઓના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે, એટલે તેમનો પણ તેમને પણ ઉત્તર લખી શક્યો નથી. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો જો વિચાર કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ અને તેમ સ્થિતિ છે. આ એક જ્ઞાન દશાની અંદર અસાધારણ વિવેક છે, જ્ઞાનીઓનો આ એક અસાધારણ વિવેક છે. જ્ઞાની કેમ પ્રારબ્ધ ભોગવે છે અને એ ભોગવતા છતાં એ પ્રાપ્ત સંયોગોને વિશે ઉદાસીન છે અથવા ભિન્ન રહે છે અંતર પરિણામથી, એવો જે એમનો પુરુષાર્થ છે એ એમને જૂના કર્મની નિર્જરાનો એક પ્રયોગ જ છે, બીજું કાંઈ નથી. જેમ એક માણસે દુકાન તો શરૂ કરી હતી, પ્રોવિઝન સ્ટોર જેવી દુકાન હોય એમાં હજારો સેંકડો હજારો ચીજ લાવીને વેચતો હોય માણસ, વેપાર કરતા 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 એ નક્કી કર્યું કે હવે વેપાર કરવો નથી, દુકાન બંધ કરી દેવી છે અને માલ જેટલો છે એટલો વેચીને પૈસા એના ઘડીને આપણે પણ દુકાન બંધ કરી દેવી છે, તાળું મારી દેવું છે, દુકાને વેપાર કરવો નહીં. એ વેચતા 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 થોડીક ચીજ એવી રહી જાય કે ઘરાક એમ પૂછે કે ભાઈ ચા ને ખાંડ બે હારે લેવી છે, ખાંડ છે તો કે ખાંડ છે ચા છે, કે ચા છે ને ખાંડ નથી તો કે બીલા નથી. મને ખ્યાલ આવે કે આ પાંચ ચીજ નીકળતી નથી, બીજી ત્રણ લાવું તો પાંચે વહી જશે, આઠે આઠ વહી જશે તો બીજી ત્રણ પાછો લઈ આવે. ત્યારે એ ત્રણ લાવ્યો એ વેપાર વધારવા કે દુકાનનો ધંધો વધારવા લાવ્યો નથી, પણ ધંધો ઘટાડવા લાવ્યો છે. પણ એ કોણ જાણે, એ જાણે દૂરથી જોવા વાળો એમ કે આને ક્યાં લક્ષણ છે બંધ કરવાના, આ પાંચ ચીજ હતી હવે અત્યારે દો દેખાય જ પાછી અંદર, આ તો વધારતો જાય છે પાછો મળી જાય એવું છે. બિલકુલ એને પારકું થઈ ગયું છે, જેમ ધાવને બાળક પારકું છે એમ એને બધા સંયોગ પારકા થઈ ગયા છે, અથવા જેમાં પોતાપણું ભાસતું જ નથી, એના જ્ઞાનમાં એને પોતાપણું નથી ભાસતું. બીજાને એ છે, સંયોગ તો સંયોગ છે બેયને, પણ એકને એ પોતાનો સંયોગ ભાસે છે, આ મારું કુટુંબ, આ મારું ઘર, આ મારું શરીર, આ મારી આબરૂ, આ મારી અનુકૂળતા, આ મારી પ્રતિકૂળતા, એ બધું છૂટી ગયું છે, ક્યાંય મારા પણ નથી, હું એક જ્ઞાન પિંડ ચૈતન્ય સ્વભાવે આત્મા છું, દેહાદી ને રાગાદીથી પર છું, દેહ વિનાની ચીજ છું, રાગ વિનાની ચીજ છું, એક પરમ તત્પરમ ચૈતન્ય તત્વન વર્તે છે, અનુભવ સિદ્ધ પરિણમન વર્તે છે, એટલે બધું છૂટી ગયું છે. તેથી આ જરા સમજવું કઠણ પડે એવી વાત છે કે જે પ્રારબ્ધ છે તે ઉપાધિ યોગ છે, તે ઉપાધિ વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, એટલે પૂર્વ કર્મનો નિર્જરા થવાની છે, તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તેમાં અમે વધારે નિર્જરા કરશું. નિવૃત્તિ લઈને વધારે નિર્જરા કરશું એમ નથી કહેતા, પૂર્વ કર્મના ઉદયમાં વધારે નિર્જરા કરી લેશું એમ કહેવું છે, માટે એમાં ફેરફાર કરવાની ઈચ્છા વર્તતી નથી. એવી વાત નથી, આ તો અંતર પુરુષાર્થ નો વિષય છે. ગાંધીજી એ કહ્યું એવી વાત નથી, ગાંધીજી એ કહ્યું ગ્રાહકમાં ઈશ્વરના દર્શન કરવા, એ વાત નથી, અહીંયા એ લૌકિક વાત નથી, આ કોઈ અલૌકિક વાત છે. એટલે તો કહ્યું કે આ જરા સમજવું કઠણ પડે એવી વાત છે. નિવૃત્તિમાં તો નિર્જરા કરી શકે એમ સામાન્ય બુદ્ધિથી લોકોને સમજાય, કેમ કે બીજી પ્રવૃત્તિ કરતા નથી અને આત્માના જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ કરે છે, તો નિવૃત્તિમાં નિર્જરા કરી શકે, પણ પ્રવૃત્તિમાં વધારે નિર્જરા કરી શકે એવી કોઈ અલૌકિક પરિણતિ પોતાને વર્તે છે. તેથી એ રીતે વેદવાની ઈચ્છા છે એમ કે છે, એમને નિવૃત્ત એ રીતે પ્રારબ્ધને નિવૃત્ત થવાનું છે, અને તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા નથી અમારી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ, અને તેમ સ્થિતિ છે. ક્રમબદ્ધ પર્યાયની વાત નથી, અંદરના પુરુષાર્થની વાત છે, કે એ ઉદય હોય ત્યારે લડવું છે અમારે. શું એક થોડો સૂક્ષ્મ સિદ્ધાંત એવો છે કે ઉદય વખતે જો તમે પુરુષાર્થ કરી શકો તો એનું ફળ વિશેષ છે. જેમ કોઈ માણસ લાઠી નાકે તરવારના લાવ ચલાવતા જાણે છે, રોજ પ્રેક્ટિસ પણ કરે છે, પણ જ્યારે કોઈ એના ઉપર હુમલો કરે ત્યારે એ દાવ ચલાવી જાણે, તો એ પોતાના જીવનને બચાવી શકે છે. અમસ્તો રોજ લાઠીના દાવ ને તરવારના દાવ કર્યા કરે, એમાં કાંઈ એને બીજું ફળ નથી સિવાય પ્રેક્ટિસ. સમજાણું? પ્રેક્ટિસ છે ને, માનો કે થોડી વધારે કેળવે છે, પોતાની જે શિક્ષા છે એને આવડત છે એને, પણ એથી વધારે એમાં કાંઈ નથી. અને જ્યારે ખરેખર હુમલો થાય છે ત્યારે એ જે વખતે દાવ કરે છે અને પોતાનું જીવન બચાવે છે ત્યારે એનું સફળપણું છે, એ જ જ્ઞાનનું એ જ અનુભવનું સફળપણું છે, એ કળાનું સફળપણું છે. એમ પુરુષાર્થની જે કળા છે, આ જરા વિષય થોડો સૂક્ષ્મ છે, કોઈ વાત ચર્ચો હશે તો ચર્ચશું આપણે, પણ એ વિષય થોડો સૂક્ષ્મ છે કે જ્યારે ઉદય હોય અને એ પણ પ્રબળ ઉદય હોય ત્યારે જે જ્ઞાનીઓ વિશેષ પુરુષાર્થમાં વર્તે છે ત્યારે એ નિર્જરા કરે છે, અને સામાન્યપણે જ્ઞાન ધ્યાનમાં નિર્જરા કરે છે, એ બે વચ્ચે ફરક છે. ભલામાં વધારે નિર્જરા કરે છે આવું બને છે, ઉગ્રતા આવે છે, સહેજે પુરુષાર્થની ઉગ્રતા વિશેષ આવે છે, અને ખરેખર તો ત્યારે જ એમની જે મોક્ષ માર્ગની જ્ઞાન કળા છે, મોક્ષ માર્ગની જે પુરુષાર્થની કળા છે, એનો સદુપયોગ છે. આ સકામ નિર્જરા છે, આ પુરુષાર્થ સહિત નહીં એટલે સકામ નિર્જરા છે, પણ એ ઘણી નિર્જરા છે. ઓલામાં સકામ નિર્જરા તો છે જ્ઞાનીને, નિવૃત્તિના કાળમાં જ્ઞાન ધ્યાનમાં રહે છે ત્યારે સકામ નિર્જરા, પણ એના કરતા અહીંયા વધારે છે એમ કેવું છે. એ જરા વિષય સૂક્ષ્મ પડે એવો છે, પણ એવું છે ખરું. એટલે એમણે એમ લખ્યું છે કે જો અમે એમ કે ઉપાધિ યુગ વર્તે છે તેને જો ત્યાગવાનો વિચાર કરીએ તો ત્યાગી શકીએ એમ છીએ, એક ઝાટકે છોડી દઈએ અને હાલી નીકળીએ એમ છીએ જંગલમાં, હું એટલી શક્તિ આવી ગઈ છે એમ કે છે શું. પણ જે પ્રારબ્ધ છે એ તો અજ્ઞાન ભાવે પહેલા બાંધેલું છે, બહુ ભાગે તો પૂર્વ ભાવમાં બાંધેલું હોય છે. પોતાને જાતિ સ્મરણ છે, એમાં શું છે વિશેષ વાત કે પોતાને જાતિ સ્મરણ છે અને કેટલુંક વિશેષ જ્ઞાનથી પણ ખ્યાલ આવે છે કે ઉદયનો પ્રકાર શું છે, હજી ઉદયનો પ્રકાર કેવો વર્તશે, એ બધું થોડુંક વિશેષ જ્ઞાનથી પોતે સમજે છે. અને જે કામ ઘણા કાળમાં થાય એ કામ થોડા કાળમાં કરી લેવા માગે છે, એકાવતારી છે ને, એટલે એમનો મોક્ષ નજીક છે, એટલે ઝડપ કરવી છે. એટલે આ બધી કેવી રીતે ઝડપ કરવી એની વાત ચાલે છે, જરા બારીકાઈથી અભ્યાસ કરવાનો વિષય છે સૂક્ષ્મતાથી. કે જ્ઞાની હોય અને જ્ઞાનીમાં પણ એકાવતારી જ્ઞાની હોય એમાં ફરક છે, એવો જરા સૂક્ષ્મ અભ્યાસનો આ વિષય છે. કે એકાવતારી જ્ઞાની હોય છે એને પુરુષાર્થનું બળ ઘણું, અને એમાં પણ જો એવા જ્ઞાની હોય કે જે ગ્રસ્થાશ્રમમાં વર્તતા હોય ત્યારે એને ચિત્ર વિચિત્ર પ્રકારના અનેક ઉદયો આવે છે, અને ત્યારે એ વિશેષ બળવાનપણે વર્તે છે. એ ઉદયથી જરાય નારાજ થયા વિના ઘણા પત્રો આવશે જે આ વિષય ઉપર એમની ભાષાનો કંટ્રોલ ઘણો છે, પરિણામને વ્યક્ત કરવા માટેનો ઘણો પોતે સમર્થ સામર્થ્ય ધરાવે છે. ઘણી વાતો આવશે, આપણે વિચારતા જશું જેમ જેમ આવે એમના શબ્દો ઉપરથી. એ તો 12મા ગુણસ્થાનની વાત છે, પણ અહીંયા 4થા ગુણસ્થાનની વાત ચાલે છે. તો એ કેવી રીતે પોતે વિવેક કરે છે, એમ કહે છે કે જો ઉપાધિ યોગ ત્યાગવાનો વિચાર કરીએ તો કરી શકીએ એમ છે, ત્યાગી થઈ શકીએ એમ છે. એ કઈ બહુ મોટી વાત નથી, બાહ્ય ત્યાગ કરવું અમારા માટે કોઈ અમને આકરું પડે કઠણ પડે એવી કોઈ વાત નથી, સહજ માત્રમાં છોડી શકીએ એમ છે, કેમ કે મમત્વ રહ્યું નથી. છતાં જે પ્રારબ્ધની નિર્જરા કરવી છે પૂર્વ કર્મને, એ આ રીતે કરવામાં વિશેષ લાભનું કારણ છે એમ સમજીને વેદીએ છીએ. આ પ્રારબ્ધ યોગને સમ્યક પ્રકારે વેદીએ છીએ. વેદીએ છીએ એવો જે શબ્દ વાપર્યો છે એનો અર્થ કે સમ્યક પ્રકારે વેદીએ છીએ. એમાં તન્મય થઈને રાગી દ્વેષી થઈને અજ્ઞાન ભાવે ચાલતું નથી એમ કહેવું છે. વિશેષ